એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાગત છે. આજે આપણે એક એવી ટેકનોલોજીની વાત કરવાના છીએ જે લગભગ આપણી રોજેરોજની જિંદગીનો એક ભાગ બની ગઈ છે.
હા, ઓનલાઈન શોપિંગ હોય કે પછી શું જોવું શું સાંભળવું બધે જ.
બરાબર. પેલું એમેઝોન કહે કે આ પુસ્તક તમને ગમશે, નેટફ્લિક્સ કહે આ ફિલ્મ જુઓ, સ્પોટિફાઈ તો આખી નવી પ્લેલિસ્ટ બનાવી દે.
હા હા,
આ બધું કોઈ જાદુ નથી. આ છે રેકમેન્ડેશન એન્જિન્સ.
અને આજે આપણે આ જ દુનિયાને, જે અદ્ભુત છે પણ ક્યારેક થોડી ગૂંચવણ ભરેલી પણ લાગે, એને સમજવાની કોશિશ કરીશું.
અને એના માટે આપણી પાસે છે માઇકલ શ્રાદનું પુસ્તક રેકમેન્ડેશન એન્જિન્સ.
બરાબર. અને આ વિષય છે ને આજે ખરેખર બહુ મહત્વનો છે, કારણ કે એવું લાગે છે કે આ સિસ્ટમ્સ ફક્ત આપણી પસંદગીઓ જાણે છે એટલું જ નહીં, પણ કદાચ એ નક્કી પણ કરી રહી છે કે આપણે ભવિષ્યમાં શું પસંદ કરીશું અને કદાચ આપણે કોણ બનીશું. શું કેવું છે?
બિલકુલ, મને પણ એવું જ લાગે છે. આ ખાલી સૂચનો નથી, પણ જાણે કોઈ અદ્રશ્ય હાથ આપણને કોઈક દિશામાં દોરી રહ્યો છે.
હા,
પણ સવાલ એ છે કે એ આપણી દુનિયા મોટી કરી રહ્યો છે કે પછી આપણને એક નાના ફિલ્ટર બબલમાં બાંધી રહ્યો છે.
બરાબર. આ પુસ્તક આવા જ કંઈક સવાલોના જવાબ શોધવામાં આપણને મદદ કરી શકે છે.
તો ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ.
શરૂઆત કરીએ લેખકથી, માઇકલ શ્રાદ.
હા, કોણ છે?
એ કોઈ સામાન્ય ટેક એક્સપર્ટ જેવા નથી. એ MIT માં છે, સ્લોન સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સાથે જોડાયેલા છે.
ઓકે.
અને એમનું મુખ્ય કામ છે ઇનોવેશન, ટેકનોલોજીની અસર અને ખાસ તો માણસ અને કમ્પ્યુટર વચ્ચેના સંબંધો, એનું વર્તણૂકલક્ષી અર્થશાસ્ત્ર.
ઓ, એટલે એ ખાલી ટેકનોલોજી કેવી રીતે બને છે એમાં જ રસ નથી લેતા?
ના ના, એનાથી આગળ. એ ટેકનોલોજી આપણા વિચારો, આપણા નિર્ણયો, આપણા સમાજ પર શું અસર કરે છે એમાં ઊંડા ઉતરે છે.
એટલે એમના પહેલાના પુસ્તકો પણ આ જ વિષય પર હતા કે નવા સાધનો આપણી વિચારવાની રીત કેવી રીતે બદલે છે.
હા, બરાબર. સિરિયસ પ્લે અને ધ ઇનોવેટર્સ હાયપોથેસિસ જેવા પુસ્તકો.
એટલે આ જ દ્રષ્ટિકોણ એમને રેકમેન્ડેશન એન્જિન્સ વિશે વાત કરવા માટે યોગ્ય બનાવે છે, ખરું ને?
ચોક્કસ. કારણ કે આને ખાલી કોડ કે અલ્ગોરિધમ તરીકે નથી જોતા, એ જુએ છે કે આમાં મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને ટેકનોલોજી બધું કેવી રીતે ભળે છે. એ સમજે છે કે આ સિસ્ટમ્સ આપણી પસંદગીઓને કેવી રીતે વાંચે છે અને પછી, મતલબ કે એ જ પસંદગીઓને કેવી રીતે ઘડે પણ છે.
હા, આ મલ્ટી ડિસિપ્લિનરી અપ્રોચ જ એમની ખાસિયત લાગે છે.
બિલકુલ.
તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? શું તે ખાલી એમેઝોન કે નેટફ્લિક્સ કેવી રીતે વધુ સફળ થાય છે એની વાત છે?
ના ના, એનાથી ઘણું વધારે છે. શ્રાજનો મુખ્ય અને આમ કહીએ તો ક્રાંતિકારી વિચાર એ છે કે રેકમેન્ડેશન એન્જિન્સનો સાચો હેતુ ખાલી વસ્તુઓ વેચવાનો નથી.
તો શું છે?
એમનો સાચો હેતુ છે આપણી સ્વશોધમાં, એટલે કે સેલ્ફ ડિસ્કવરીમાં મદદ કરવાનો.
સ્વશોધ ટેકનોલોજીથી?
હા. શ્રાજ કહે છે કે આ સિસ્ટમ્સ મારે આગળ શું ખરીદવું જોઈએ એ સવાલ કરતા મારે કોણ બનવું જોઈએ એ સવાલનો જવાબ શોધવામાં વધુ મદદ કરી શકે છે.
વાહ, આ તો ખરેખર એકદમ અલગ જ દ્રષ્ટિકોણ છે. મતલબ ટેકનોલોજી આપણી ઓળખ ઘડવામાં મદદ કરે, એ કેવી રીતે શક્ય છે?
વિચારો, જ્યારે સિસ્ટમ આપણને કોઈ સૂચન આપે, કોઈ નવી ફિલ્મ, કોઈ અજાણ્યું ગીત, કોઈ અલગ વિષયનું પુસ્તક.
હા.
અને આપણે એના પર પ્રતિક્રિયા આપીએ, એને સ્વીકારીએ, નકારીએ કે પછી નવાઈ પામીએ, ત્યારે આપણે અજાણતા જ આપણા સંભવિત ભવિષ્યના સ્વ સાથે, મતલબ કે આપણું જે પોટેન્શિયલ ફ્યુચર સેલ્ફ છે, એની સાથે વાતચીત કરી રહ્યા હોઈએ છીએ.
ઓકે, રસપ્રદ છે.
દરેક સૂચન એક શક્યતા રજૂ કરે છે અને આપણી દરેક પસંદગી એ સિસ્ટમને શીખવે છે કે આપણે કઈ દિશામાં જવા માંગીએ છીએ અથવા નથી માંગતા.
એટલે કે આ એક સતત ચાલતો સંવાદ છે આપણી અને અલ્ગોરિધમ વચ્ચેનો.
બરાબર.
અને પુસ્તક આપણને આખી યાત્રા કરાવે છે. પહેલાના જમાનામાં મિત્રોની સલાહથી લઈને શરૂઆતની પેલી જૂની કોમ્પ્યુટર સિસ્ટમ સુધી.
હા, ટેપેસ્ટ્રી જેવી સિસ્ટમ્સ.
અને ત્યાંથી લઈને આજની આ જટિલ ટેકનોલોજી સુધી. પુસ્તક પેલું કોલેબોરેટિવ ફિલ્ટરિંગ અને કન્ટેન્ટ આધારિત ફિલ્ટરિંગ પણ સમજાવે છે ને?
હા, સમજાવે છે. અને સારી વાત એ છે કે સરળ ભાષામાં સમજાવે છે, પણ એનો મુખ્ય ભાર ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે એના પર નથી.
તો શેના પર છે?
મુખ્ય ભાર છે એની પાછળના મનોવિજ્ઞાન પર, એની સામાજિક અસરો પર અને એના આર્થિક મહત્વ પર. સ્રાજ કહે છે કે આપણે ખાલી આગાહી એટલે કે પ્રિડિક્શનના યુગમાંથી હવે સંભાવનાઓ એટલે કે પોસિબિલિટીઝના યુગમાં જઈ રહ્યા છીએ.
સંભાવનાઓનો યુગ.
હા, મતલબ કે સારા રેકમેન્ડર્સ ખાલી એ નથી કહેતા કે તમને શું ગમશે જ, પણ ક્યારેક એવું કંઈક સૂચવે છે જેના વિશે તમે વિચાર્યું પણ ન હોય, અને કદાચ એ તમને ગમી જાય, એક નવી શક્યતા ખુલે.
હા, ક્યારેક એવું થાય છે કોઈક નવું જ ગીત કે કલાકાર મળી જાય.
બરાબર. જો કે સ્રાજ પેલી ફિલ્ટર બબલ જેવી સમસ્યાઓ વિશે પણ ચેતવે છે, જ્યાં આપણે આપણી જ દુનિયામાં કેદ થઈ જઈએ, પણ એના પર પછી આવીશું.
ચાલો થોડું વધુ ઊંડાણથી જોઈએ. પુસ્તકની શરૂઆત જ આ વિચારથી થાય છે ને કે દરેક ભલામણ એ ભવિષ્યના સ્વ સાથેનો સંવાદ છે. એ કેવી રીતે?
વિચારો, તમે કોઈ સ્ટ્રીમિંગ એપ વાપરો છો, તમે અમુક ફિલ્મો જુઓ, એને રેટિંગ આપો.
ઓકે.
આ બધો ડેટા સિસ્ટમ ભેગો કરે છે.
હા.
હવે સિસ્ટમ તમને એક નવી ફિલ્મ સૂચવે છે. એ સૂચન જાણે પૂછી રહ્યું છે, શું તમે આ પ્રકારની વ્યક્તિ બનવા માગો છો જેને આવી ફિલ્મો ગમે?
ઓકે.
જો તમે એ ફિલ્મ જુઓ તો તમે એ દિશામાં જાણે એક પગલું ભરો છો, અને જો ન જુઓ તો તમે કહો છો, ના, આ હું નથી.
એટલે દરેક પસંદગી એક સંદેશો મોકલે છે.
બરાબર. અને શ્રાજ ઇતિહાસ પણ જુએ છે. પહેલા પણ ભલામણો તો હતી જ, મિત્રો, કુટુંબીજનો, નિષ્ણાતો બધા આપતા જ હતા.
સાચી વાત.
ટેકનોલોજીએ શું કર્યું, ફક્ત આ પ્રક્રિયાને ઓટોમેટિક અને બહુ મોટા સ્કેલ પર કરી દીધી.
અને આ ટેકનોલોજી કામ કેવી રીતે કરે છે? પેલું કોલેબોરેટિવ અને કન્ટેન્ટ આધારિત ફિલ્ટરિંગ, એ થોડું સહેલાઈથી સમજાવશો?
ચોક્કસ. કન્ટેન્ટ આધારિત એટલે સરળ. માનો કે તમને ગાંધી ફિલ્મ ગમી, તો સિસ્ટમે ફિલ્મના કન્ટેન્ટને જુએ, ઐતિહાસિક, બાયોપિક, ડ્રામા.
હા.
પછી એ તમને એવી જ બીજી ફિલ્મો સૂચવે, જેમ કે સરદાર કે ભગતસિંહ. એ વસ્તુના ગુણધર્મો પર આધારિત છે.
બરાબર. અને બીજું?
બીજું છે કોલેબોરેટિવ ફિલ્ટરિંગ. આ વધુ રસપ્રદ છે અને વધુ વપરાય છે. એ તમારા જેવી પસંદગીવાળા બીજા લોકો શું પસંદ કરે છે એ જુએ છે.
એટલે
સિસ્ટમ કહેશે, જે લોકોએ ગાંધી જોઈ અને એમને ગમી, તેમાંથી ઘણા લોકોએ લગાન પણ જોઈ અને એમને પણ ગમી. તમે ગાંધી જોઈ છે, તો ચાલો તમને લગાન સૂચવીએ.
ઓ, એટલે અહીં મારા જેવા બીજા યુઝર્સનો ડેટા વપરાય છે.
બરાબર. એમેઝોન પર પેલું આવે છે ને, કસ્ટમર્સ હુ બોટ ધીસ ઓલસો બોટ.
હા હા, એ જ.
અને નેટફ્લિક્સ પણ આ જ વાપરે છે.
હા, મોટા ભાગે. અને પછી હાઇબ્રિડ પણ હોય છે, જે બંનેનું મિશ્રણ વાપરે છે, જેમ કે સ્પોટિફાઈ.
અને આ બધી ટેકનોલોજીની મનોવૈજ્ઞાનિક અસર શું છે? આપણે ખાલી સુવિધા અનુભવીએ છીએ કે પડદા પાછળ કંઈક બીજું પણ ચાલી રહ્યું છે. ઘણું બધું ચાલી રહ્યું છે. રાજપીલી પસંદગીના વિરોધાભાસ, પેરાડોક્સ ઓફ ચોઇસની વાત કરે છે. આજે આપણી પાસે એટલા બધા વિકલ્પો છે કે શું પસંદ કરવું એ જ એક મોટો સવાલ બની જાય છે.
સાચી વાત છે, કન્ફ્યુઝ થઈ જવાય છે.
રેકમેન્ડર્સ આ કન્ફ્યુઝનમાંથી આપણને રસ્તો બતાવવામાં મદદ કરે છે. બીજો મુદ્દો છે ચોઇસ આર્કિટેક્ચર.
ચોઇસ આર્કિટેક્ચર એ શું છે?
એટલે કે વિકલ્પો આપણી સામે કઈ રીતે રજૂ થાય છે એ પણ આપણા નિર્ણય પર અસર કરે છે. કયું સૂચન પહેલા દેખાય, કયું મોટું દેખાય, કયું હાઇલાઇટ થાય, આ બધું મહત્વનું છે.
એટલે કે એ આપણને સીધું કંઈ કહેતા નથી, પણ જે રીતે વસ્તુઓ ગોઠવે છે એનાથી જ આપણી પસંદગી બદલાઈ શકે છે.
બરાબર. એટલે જ દરેક ભલામણ શું છે એ તમારા વિશેની એક પૂર્વધારણા છે, એક હાઇપોથિસિસ, અને તમારી પ્રતિક્રિયા એને સુધારે છે.
આ તો ખરેખર સ્વશોધની પ્રક્રિયા જ થઈ. આપણે અજાણતા જ આપણી રૂચિઓ અને શક્યતાઓનો નકશો દોરી રહ્યા છીએ સિસ્ટમની મદદથી.
એકદમ. અને આની સામાજિક અસરો પણ છે.
જેવી કે?
હા, આ સિસ્ટમ્સ અજાણ્યા લોકોને પણ એક ટેસ્ટ કમ્યુનિટીમાં જોડી દે છે. જેમ કે ગુજરાતના બધા ગઝલ પ્રેમીઓ ભલે એકબીજાને ઓળખતા ન હોય, પણ સિસ્ટમ માટે એ ગ્રુપ છે. અને પેલી લોંગ ટેલ થિયરી છે ને, એના મુજબ આનાથી નાની વિશિષ્ટ વસ્તુઓ માટે પણ બજાર બને છે. કોઈ ઓછા જાણીતા સ્થાનિક કલાકારનું ગીત પણ એના ચાહકો સુધી પહોંચી શકે છે.
હા, એ તો છે. પણ કંપનીઓ માટે આ કેટલું મહત્વનું છે? એમેઝોન, નેટફ્લિક્સ, સ્પોટિફાય, એમના માટે?
અરે, એમના માટે તો આ કરોડરજ્જુ જેવું છે. આ ખાલી એક વધારાની સુવિધા નથી, પણ એમની મુખ્ય વ્યૂહાત્મક સંપત્તિ છે.
સ્ટ્રેટેજિક એસેટ.
કેમ એટલું બધું?
કારણ કે આનાથી ગ્રાહકો પ્લેટફોર્મ પર વધુ સમય વિતાવે છે, વધુ જોડાયેલા રહે છે. કસ્ટમર એન્ગેજમેન્ટ એન્ડ રિટેન્શન.
હા, એ તો ખરું.
અને ગ્રાહકનું આજીવન મૂલ્ય, કસ્ટમર લાઇફટાઇમ વેલ્યુ, CLV, વધે છે. બીજું, એમની પાસે લાખો પુસ્તકો, ફિલ્મો, ગીતો હોય છે. એમાંથી લોકોને ગમતું શોધવું મુશ્કેલ છે. રેકમેન્ડેશન એમાં મદદ કરે છે.
એટલે એમની આવક પર પણ સીધી અસર થતી હશે. ચોક્કસ. કેટલાક અંદાજ મુજબ એમેઝોનની લગભગ 35% આવક અને નેટફ્લિક્સનું લગભગ 80% વ્યુઇંગ આ રેકમેન્ડેશનથી આવે છે.
બાપરે, 80%! એટલે આ એમના બિઝનેસ મોડલનો અભિન્ન ભાગ છે.
બિલકુલ.
તો ભવિષ્ય શું દેખાય છે આ ટેકનોલોજીનું? શું તે ખાલી વધુને વધુ સચોટ ફિલ્મો જ સૂચવશે કે પછી કંઈક બીજું?
શ્રાજનું માનવું છે કે આપણે ખાલી રેકમેન્ડર્સ એટલે કે સૂચનકર્તાના યુગમાંથી એડવાઇઝર્સ એટલે કે સલાહકારના યુગ તરફ જઈ રહ્યા છીએ.
સલાહકાર મતલબ?
મતલબ કે આ ટેકનોલોજી ખાલી મનોરંજન કે ખરીદી પૂરતી સીમિત નહીં રહે. કલ્પના કરો કે શિક્ષણમાં દરેક વિદ્યાર્થી માટે તેની શીખવાની ગતિ અને સ્ટાઇલ પ્રમાણે પર્સનલાઇઝ્ડ અભ્યાસક્રમ સૂચવવામાં આવે.
વાહ.
આરોગ્યમાં આપણી જીવનશૈલી, આપણી જરૂરિયાત મુજબ કસરત અને ડાયટ પ્લાનની સલાહ મળે. નાણાકીય આયોજનમાં આપણા લક્ષ્યો અને જોખમ લેવાની ક્ષમતા પ્રમાણે રોકાણની સલાહ મળે.
આ તો ખરેખર જીવન બદલી નાખે એવું લાગે છે.
હા, સંભાવનાઓ તો અંબો મોટી છે.
પણ શું આમાં કોઈ જોખમ કે પડકારો નથી? બધું સારું જ છે.
અને પારદર્શિતાનો અભાવ. આપણને કેમ કોઈ ચોક્કસ વસ્તુ સૂચવવામાં આવી એ મોટાભાગે આપણને ખબર નથી હોતી. આ બ્લેક બોક્સ જેવું છે.
સાચી વાત. આ બધા મુદ્દાઓ પર ધ્યાન આપવું જરૂરી છે.
ચોક્કસ. પણ શ્રાજનો મૂળ સૂર આશાવાદી છે. એ માને છે કે જો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો આ ટેકનોલોજી માનવ વિકાસ માટે ખૂબ શક્તિશાળી સાધન બની શકે છે.
સરસ. તો આ આખી ચર્ચામાંથી મુખ્ય કયા વિચારો કે સંદેશા આપણે તારવી શકીએ છીએ જે શ્રોતાઓને યાદ રહે?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે આગાહીથી સંભાવના સુધી. આ સિસ્ટમ્સ ફક્ત આપણને શું ગમશે તે કહેવા માટે નથી બની, પણ આપણી રૂચિની દુનિયા કેટલી વિશાળ હોઈ શકે છે એ બતાવવા માટે બની છે.
હા, એટલે કે એ આપણી ક્ષિતિજો વિસ્તારી શકે છે.
બરાબર. સાચો રેકમેન્ડર આપણને ક્યારેક આશ્ચર્યચકિત કરે છે, કંઈક નવું શોધવામાં મદદ કરે છે, જેને અંગ્રેજીમાં સેરેન્ડિપિટી કહે છે.
બીજો કયો મુદ્દો?
બીજો મુદ્દો જે મને મહત્વનો લાગ્યો તે છે સ્વ અને સિસ્ટમનો સહવિકાસ.
કોઇવોલ્યુશન.
હા, આપણે આપણી પસંદગીઓથી સિસ્ટમને શીખવીએ છીએ, એને ટ્રેન કરીએ છીએ, અને સિસ્ટમ એના સૂચનોથી આપણને ઘડે છે, આપણી રૂચિઓને પ્રભાવિત કરે છે.
એટલે આ એક ટુ વે સ્ટ્રીટ છે. આપણે અને ટેકનોલોજી સાથે મળીને બદલાઈ રહ્યા છીએ.
બરાબર. આપણે ખાલી પેસિવ વપરાશ કરતા નથી, પણ સિસ્ટમના સહનિર્માતા પણ છીએ, અજાણતા જ.
ત્રીજો મુદ્દો?
ત્રીજું, ભલામણ એ પસંદગીનું સ્થાપત્ય છે. આ બહુ સૂક્ષ્મ પણ શક્તિશાળી વાત છે. સિસ્ટમ નક્કી કરે છે કે આપણને કયા વિકલ્પો દેખાય, કયા ક્રમમાં દેખાય, કયા છુપાયેલા રહે.
હા, આપણે ચોઇસ આર્કિટેક્ચરની વાત કરી હતી.
બરાબર. એ આપણને ધક્કો નથી મારતી, પણ જે રસ્તો બતાવે છે એનાથી આપણા નિર્ણયો પર ઊંડી અસર પડે છે.
અને ચોથો મુદ્દો જેની આપણે થોડી વાત કરી, વૈયક્તિકરણ, પર્સનલાઇઝેશનની બેધારી તલવાર.
હા, એક તરફ ખૂબ સુવિધા છે. આપણને ગમતી વસ્તુઓ સહેલાઈથી મળી જાય છે, માહિતીના ધોધમાંથી બચી જવાય છે.
પણ બીજી તરફ?
બીજી તરફ પેલું ફિલ્ટર બબલનું જોખમ, જ્યાં આપણે ફક્ત એ જ સાંભળીએ કે જોઈએ જે આપણી માન્યતાઓ જેવું હોય. આ આપણને નવા કે વિરોધી વિચારોથી દૂર રાખી શકે છે, વિવિધતા ઘટી જાય.
સાચી વાત. અને છેલ્લો મુદ્દો?
છેલ્લો અને પાંચમો મુદ્દો છે ભવિષ્ય અને જવાબદારી. જેમ જેમ આ ટેકનોલોજી મનોરંજન અને ખરીદીથી આગળ વધીને શિક્ષણ, આરોગ્ય, કારકિર્દી જેવા મહત્વના ક્ષેત્રોમાં જશે,
હા,
તેમ તેમ તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો, તેના નૈતિક પાસાઓ પર વિચાર કરવો એ ખૂબ જરૂરી બની જશે. તેની સંભાવનાઓ અપાર છે, પણ જોખમો પણ છે.
બરાબર. પુસ્તકમાં કેટલાક વિચારો કે વાક્યો એવા જ છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. થોડા એવા જોઈએ?
હા, ચોક્કસ. જેમ કે પેલું મુખ્ય વિચાર જે આપણે શરૂઆતમાં કહ્યો.
કયો?
શ્રેષ્ઠ રેકમેન્ડેશન એન્જિન્સ ફક્ત મારે શું મેળવવું જોઈએ એ પ્રશ્નનો જવાબ નથી આપતા, પણ મારે કોણ બનવું જોઈએ એ પ્રશ્નનો જવાબ શોધવામાં મદદ કરે છે.
હા, આ તો આખા પુસ્તકનો સાર છે. ટેકનોલોજી એઝ એ ટૂલ ફોર સેલ્ફ ડિસ્કવરી.
બરાબર. બીજો એક વિચાર. દરેક ભલામણ તમારા વિશેની એક પરિકલ્પના છે. તમે જે દરેક પસંદગી કરો છો તે ડેટા છે જે તે પરિકલ્પનાને પુષ્ટિ આપે છે અથવા નકારે છે.
આ આપણને યાદ અપાવે છે કે આપણી દરેક ક્લિકનું મહત્વ છે. આપણે સતત સિસ્ટમને શીખવી રહ્યા છીએ.
હા, અને ભવિષ્ય વિશે આ વિચાર પણ મહત્વનો છે. આપણે ભલામણના યુગમાંથી સલાહના યુગ તરફ આગળ વધી રહ્યા છીએ. વાસ્તવિક ભવિષ્ય બીજી ફિલ્મ સૂચવવામાં નહીં, પરંતુ વધુ સારા કારકિર્દી માર્ગ અથવા સ્વસ્થ જીવનશૈલી અંગે સલાહ આપવામાં છે.
આ ખરેખર ભવિષ્ય તરફ જોવાની વાત છે.
અને છેલ્લે આ એક જે થોડું વિચારવા પ્રેરે છે, અલ્ગોરિધમ આપણી વર્તણૂકમાં એવી પેટર્ન જુએ છે જે આપણે પોતે જોઈ શકતા નથી, અને પછી તે પેટર્નનો ઉપયોગ આપણા ભવિષ્યના વર્તનને પ્રભાવિત કરવા માટે કરે છે.
વાહ, એટલે કે સિસ્ટમ કદાચ આપણને આપણા કરતાં પણ વધુ સારી રીતે ઓળખી શકે એવું?
અમુક રીતે હા, ઓછામાં ઓછું આપણી પસંદગીઓની પેટર્નના સંદર્ભમાં તો ખરું જ.
તો આ બધી વાતો પછી સવાલ એ થાય કે આપણે, એટલે કે સામાન્ય વપરાશકર્તા, આ જ્ઞાનનો શું ઉપયોગ કરી શકીએ? શું આપણે આ અલ્ગોરિધમની દુનિયામાં થોડા વધુ સભાન, વધુ એક્ટિવ બની શકીએ?
ચોક્કસ બની શકીએ, અને બનવું જ જોઈએ. પહેલું તો વધુ સજાગ અને સભાન બનીએ.
કેવી રીતે?
જ્યારે કોઈ સૂચના આવે ત્યારે આંખ બંધ કરીને ક્લિક કરવાને બદલે એક સેકન્ડ માટે વિચારીએ, મને આ કેમ બતાવવામાં આવ્યું? શું આ ખરેખર મારા રસનું છે, કે પછી મને કંઈક નવું અજમાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે? થોડું ક્રિટિકલ થિંકિંગ.
ઓકે, બીજું શું કરી શકીએ?
બીજું, આપણે આપણી ડિજિટલ છાપને સક્રિય રીતે સંચાલિત કરી શકીએ. આપણે જે ક્લિક કરીએ, લાઇક કરીએ, શેર કરીએ, એ બધું ભવિષ્ય માટે એક મત જેવું છે.
એટલે જો આપણને લાગે કે આપણે એક જ પ્રકારના કન્ટેન્ટમાં ફસાઈ ગયા છીએ,
તો જાણી જોઈને કંઈક નવું શોધીએ, નવી શૈલીની ફિલ્મો જોઈએ, અલગ પ્રકારના લેખો વાંચીએ, જુદા સંગીતકારોને સાંભળીએ, અને સિસ્ટમને સંકેત આપીએ કે ભાઈ, અમારી રુચિ બદલાઈ રહી છે, અથવા અમે કંઈક નવું જાણવા માગીએ છીએ. સિસ્ટમને રીટ્રેઇન કરીએ.
હા, આ સારો મુદ્દો છે. સિસ્ટમને આપણે જ કંટ્રોલ કરી શકીએ છીએ અમુક અંશે. અને ત્રીજું,
ક્યારેક અણધાર્યા આનંદ માટે જગ્યા રાખીએ.
એટલે
બધી ભલામણોને બાજુ પર મૂકીને ક્યારેક જાણી જોઈને કંઈક સાવ અજાણ્યું અજમાવીએ. કોઈ મિત્રની ભલામણ માની લઈએ, અથવા કોઈ એક્સપ્લોર કે રેન્ડમ બટન હોય તો એ દબાવીએ.
હા, ભલામણોને ખાલી શરૂઆતનો મુદ્દો ગણીએ, અંતિમ નિર્ણય નહીં.
બરાબર, નવી વસ્તુઓ ટ્રાય કરવાથી જ આપણી દુનિયા મોટી થશે, નહીં કે ફક્ત સિસ્ટમ જે બતાવે એ જોવાથી.
સરસ. તો આ પુસ્તક અને આપણી ચર્ચામાંથી મારા માટે મુખ્ય શીખ એ છે કે આ રેકમેન્ડેશન એન્જિન્સને ફક્ત ડિજિટલ સેલ્સમેન સમજવાની ભૂલ ન કરવી જોઈએ.
બરાબર,
તે આપણા વ્યક્તિત્વના ઘડતરમાં, આપણી ઓળખના નિર્માણમાં અજાણતા જ એક ભાગ ભજવી રહ્યા છે. તે આપણા ભૂતકાળનો અરીસો પણ છે અને ભવિષ્યની શક્યતાઓનો દરવાજો પણ.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે આ અલ્ગોરિધમિક યુગમાં પણ આપણી પાસે કરતાપણું છે. આપણે લાચાર નથી, આપણે ડ્રાઈવર સીટ પર બેસી શકીએ છીએ.
કેવી રીતે?
આપણી પસંદગીઓ જ આ સિસ્ટમને દિશા આપે છે. આપણે નક્કી કરી શકીએ કે આ ટેકનોલોજીનો ઉપયોગ ફક્ત સુવિધા માટે કરવો છે, કે પછી પોતાની જાતને વધુ સારી રીતે સમજવા અને વિકસવા માટે કરવો છે. સાચું મૂલ્ય ફક્ત સચોટતામાં નથી, પણ વૃદ્ધિ અને શોધમાં છે.
અને જેમ તમે કહ્યું, ભવિષ્ય સલાહનું છે.
હા, જે ટેકનોલોજી અને સિદ્ધાંતો આજે મૂવી કે ગીતો સૂચવે છે, તે જ કાલે શિક્ષણ, આરોગ્ય, નાણાકીય સલાહ જેવા જીવનના મહત્વના નિર્ણયોને આકાર આપશે.
એટલે આ બધું સમજવું, આ અલ્ગોરિધમ્સ કેવી રીતે કામ કરે છે, આપણને કેવી રીતે અસર કરે છે, એ સમજવું ખૂબ જરૂરી બની જશે. એક પ્રકારની અલ્ગોરિધમિક સાક્ષરતા.
બરાબર, એ આજના સમયનું એક આવશ્યક કૌશલ્ય બની રહ્યું છે. આપણે વિચારવું રહ્યું કે જ્યારે ભવિષ્યમાં કોઈ અલ્ગોરિધમ આપણને કારકિર્દી કે સ્વાસ્થ્ય અંગે સલાહ આપશે, ત્યારે શું આપણે એ સલાહની ગુણવત્તા પર સવાલ ઉઠાવી શકીશું, કે પછી તેના અદૃશ્ય પ્રભાવમાં વહી જઈશું? આ એક મોટો પ્રશ્ન છે.
ચોક્કસ, ખૂબ જ વિચારવા જેવી વાત છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.